તારીખ 7/4/1988 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર બોલ નંબર 8, 9 અને 10 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 6 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
સાથોસાથ ઉત્પન્ન થનારા પરિણામ છે. લગ્ન લાગવાનું કારણ એ છે કે જે બહુ મોટું છે અને પોતે જે જગ્યાએ વર્તમાનમાં છે એની વચ્ચે અંતર ઘણું કાપવાનું છે. બીજું તો સમ્યક દર્શન થાય તો પણ જગન્ય ભૂમિકા છે, ત્યાર પછી પણ ઘણું કાર્ય બાકી છે અને પ્રારંભ થવાનો શરૂઆત થવાની પણ બાકી છે. એટલે જ્યારે જ્ઞાનમાં બે વાત સમજણમાં નક્કી થઈ જાય કે કામ ઘણું બાકી છે અને એ કામ કરવું જરૂરી પણ છે, અથવા સમગ્ર જીવનનું ધ્યેય પૂર્ણતા પ્રાપ્ત કરવી તે જ છે એવું જો ધ્યેય છે અને એ ઘણો દૂર છે તો દૂર જવા માટે સમય થોડો હોય તો ઉતાવળ જ થાય. સ્ટેશનથી ગાડી ઉપડી જતી હોય અને ઘરથી નીકળવામાં અંતર વધારે કાપવાનો હોય તો જલ્દી જ કરવી પડે. બીજો રસ્તો આપોઆપ જ નિર્ણય અને જ્ઞાન સિદ્ધુત્તે જલ્દી પણ આમાં આવી જાય છે. બોલો. એટલે ઉક્ત પ્રકારે એટલે યથાર્થ જે થાય છે ત્યારે એની લગ્નની પૂરી લગ્ન ધ્યેય પ્રાપ્તિની પૂરી લગ્ન અને ધગસ પરિણામની અંદર સહજ ઉત્પન્ન થાય છે કે જે પરિણામ ઉત્તરોત્તર એટલે જેમ જેમ સમય જાય છે તેમ તેમ દર્શનમોહને વધુ મંદ કરે છે. આ પરિણામો દર્શનમોહની શક્તિને ગાળે છે. હવે જો લગ્ન ન થાય, લગ્ન ન ઉત્પન્ન થાય, લગ્નનો અભાવ બીજું પડતું લઈએ તો જે યથાર્થ લાઈન છે એવી લાઈન ન રહે તો એ પરંતુ કરીને એનું બીજું પડતું છે, જે પ્રતિપક્ષ છે. લગ્નના અભાવમાં પ્રમાદ રહે તો એ પ્રમાદથી આત્મગુણ છે એને હાનિ એવી રીતે થાય છે કે પોતાને ખબર પડતી નથી, અથવા પોતે કેટલો દૂર જાય છે એને પોતાને ખબર પડતી નથી, અથવા પ્રમાદના પરિણામમાં પકડાય એવી રીતે તીવ્ર કશાય નથી હોતો તો પણ શાંત દેખાતા પરિણામ પ્રમાદના પરિણામમાં ગર્ભમાં કશાય ઘણો પડેલો છે, કશાય ગર્ભે તે પરિણામ છે અને તેથી તે આત્માને ઘણા નુકસાન કરનારા પરિણામ છે.
લગ્નની દાખલો કારણ કે કામ મોટું છે અને મૂલ્યાંકન થયું
અને એની ખબર જ નથી ક્યાં મારે પહોંચવું છે અને જ્યાં પહોંચવું છે કેટલું દૂર છે એનું માપ નથી આવ્યું સમજણમાં. એ તો સમજણની ભૂમિકા છે ને મોક્ષની, એ માપ એને નથી આવ્યું એટલે જલ્દી કરેલું એ વાત નથી. આમ તો સમજણથી એમ કે ભાઈ કોને ખબર છે, આયુષમાં કોઈ પણ કોઈનો ભરોસો નથી. બાળપણ યુવાન વગર માનવી માનવી એક્સિડન્ટ વગેરે એક્સિડન્ટ ક્યારે પણ આયુષ કોઈનું બી પૂરું થાય છે અને તો દેખતવા છે, રોજિંદો બનાવ બને છે, તો પણ પોતે એને ગૌણ કરી જાય છે કે હું તો છું અને છું અને જાણે કાયમ જ રહેવાનો છું, એનું એક વલણ ઉત્પન્ન થઈ જાય છે. ખરેખર યોગ્ય પ્રકારે જોઈને મિત્રાને લગ્ન લાગે છે, જલ્દી પણ થાય. સીધી વાત છે કે ગાડી ઉપડી જતી હોય તો ઉતાવળ કરવા માટે કઈ શીખવા જવું પડે છે કે હવે જલ્દી કરવી જોઈએ. સામેનું કોઈ ધીરું સાથે આવનારું કોઈ ધીરું તૈયાર થતું હોય કે ડીલ કરતું હોય તો કેવું પડે, કેમ સમજણ નથી પડતી અને ઉતાવળ કેમ કરતા નથી એમ કહે છે. મને સમજણ પડી, મને ઉતાવળ કરવાનો ખ્યાલ આવે છે ને તમને કેમ ખ્યાલ નથી આવતો એમ છે. પ્રેક્ટિકલ તો એમ જ છે, એટલે એ એટલું જ પ્રેક્ટિકલ છે કે જ્યારે ધ્યેય નક્કી થાય કે પરિપૂર્ણ શુદ્ધતા એ જ મારા જીવનનો સમગ્ર ધ્યેય આ છે, ત્યારે ધનુષ અને લગ્નના પરિણામ સાથે સાથે થઈ જ જાય. અને એ થાય એટલે દર્શન મળે, ધ્યેયના પરિણામે દર્શન મળને ગાળનારા છે, લગ્ન અને ધનુષના ધ્યેયને અનુસરવા માટેના પરિણામ પણ દર્શન મળને ગાળનારા છે. એટલે એની પરિણામની લાઈન દર્શનનો તૂટવા માટે એટલી સોલિડ છે આ કે તૂટે જ તૂટે, ન તૂટવાનો પ્રશ્ન નથી. અને દર્શનનો જાય જ જાય, દર્શનનો જાય એટલે એના જન્મ મરણનો અંત આવે ને, એટલી બધી વાત નક્કર છે. ભૂમિકામાં એક સાથે પરિણામના પ્રકાર કેવા હોય છે કે જે બધા જ પ્રકાર દર્શન મોહને ગાળનારા હોય છે, દર્શન મોહના જ દુશ્મન હોય છે, આમ લેવું છે તો એ કેવા કેવા પ્રકાર અને એની વિરુદ્ધના પ્રકાર કેવા કેવા, બે વાત સાથે સાથે એક એક ગુણમાં લઈ લીધી. કે જો લગ્નનો અભાવ હોય તો પ્રમાદ અવશ્ય હોય, પ્રમાદ હોય તો એ પોતાને ખબર ન પડે એવી રીતે આત્મગુણને હાનિ થાય એવું કષાય ગર્ભિત પરિણમન છે, અને એમાં દર્શનો વધે છે, ઘટવાનો તો પ્રશ્ન નથી. પ્રમાદ ચારિત્ર મોહમાં જાય છે, પણ અહીંયા તો દર્શન મોહ સાથે પણ એનો સંબંધ છે. ત્યાં સ્વરૂપ પ્રાપ્તિની લગ્નના અભાવ રૂપ પ્રમાદનો પ્રકાર છે. જે છઠ્ઠા સાતમા ગુણ સ્થાને પ્રમદ ગુણ સ્થાન છે એ પ્રમાદનો પ્રકાર અહીંયા નથી. ત્યાં તો શું વિકલ્પ થયો, 28 ગુણનો એ પ્રમાદ છે, અહીં તો એટલો કશાય મંદ નથી. અશુભ ભાવમાં ઉત્સાહ આવે, કોઈ વાર અશુભ ભાવમાં પણ સારું લાગે, ઈચ્છિત વિષયની પ્રાપ્તિ બંને પ્રમાદ છે. અને જે ધ્યેયને અનુસરીને જે પુરુષાર્થનું ઉત્થાન થવું જોઈએ, લગ્ન ઉપડવી જોઈએ, ત્યાં કાર્ય ન થાય, પ્રયાસ ચાલુ ન થાય, આ પ્રમાદ છે. આ પ્રમાદ દર્શન મોહ સાથે સંબંધ ધરાવે છે. હા, ઓલો પ્રમાદ ચારિત્ર મોહ વાળી વાત અહીંયા નથી. આઠમો બોધ એ રીતે છે, એમાં દેવની સાથે લગ્ન અને દર્શનના પરિણામ લીધા.
પ્રમાદને ભાવમાં લેવો,
ભાવમાં એટલે
ભાવની
કરવાનો ઉત્સાહ પોતાના કાર્યનો જે ઉત્સાહ આવવો જોઈએ એનો અભાવ છે. પછી શુભાશુભમાં ઉત્સાહ કરી લે છે પોતે, શું એમાં એનો ઉત્સાહ આવે છે? અહીંયા ઉત્સાહ નથી આવતો.
ઉત્સાહ એ પ્રમાણ છે,
એ પ્રમાણ છે, એ ઉત્સાહ પણ પ્રમાણિક છે,
એ પ્રમાણ છે.
અહીંયા એવી વાત છે,
અહિત રૂપ પ્રમાણ
પ્રમાદ નો વિરુદ્ધ ભાવ છે ઉત્સાહિત થવું, તે એટલે કે ઉત્સાહિત થવાનો વિરુદ્ધ ભાવ છે નિરુત્સાહિત, એને પ્રમાદ કહીએ. ધ્યેયનું લક્ષ જ્ઞાનની અંદર વગેરે ભાવોથી પરિણામ સ્વલક્ષી થાય છે. શું છે આત્મભાવના? સ્વરૂપની જિજ્ઞાસા, કે નિર્ણય નથી થયો એટલે એની જિજ્ઞાસા, આત્મપ્રાપ્તિની લગ્ની અથવા પરિપૂર્ણ થવાનું જે લક્ષ, એ વગેરે પ્રકારના પરિણામથી જે પરિણામ છે એ સ્વલક્ષી રહે છે. આ એક બહુ મહત્વનો મુદ્દો છે કે પરિણામ સ્વલક્ષી હોય અથવા તત્વજ્ઞાનનો વિષયમાં વિચારણા ઘણી વિશાળતાવાળી અને ઊંડાણવાળી હોય છે, એ સમગ્ર વિચારણામાં કોઈ સારું ચિહ્ન હોય તો આ છે, કે ગમે તે સ્તરની વિચારણા હોય પણ સ્વલક્ષી વિચારણા હોય. જેને નિજ હિતનું લક્ષ છે એને એક બીજો ફાયદો એ થાય છે આ જ ભૂમિકામાં, મોક્ષની ભૂમિકામાં, કે હિત અહિતના વિષયમાં એની નજર બહુ સૂક્ષ્મ થઈ જાય છે, જેની નજર થઈ જાય છે. આ એક સ્વલક્ષી પરિણામની અંદર આગળ બીજો આ ફાયદો પહેલો થયો એમાં, એટલે અર્થાત કરીને એ વાત લીધી છે કે નિજ હિત અહિતરૂપ પ્રયોજનના વિષયમાં ઉપયોગ સૂક્ષ્મ અને તીક્ષ્ણ થઈને પ્રવર્તવા લાગે છે. સૂક્ષ્મતા પણ આવે છે અને તીખાશ પણ આવે છે, એટલે જોર પણ આવે છે. જોરવાળા પણ પોતાના હિતનું જોર, અહિત થાય તો અહિત ન થાય તેનું જોર, બે આ એક પ્રયોજનને લાગે વળગે છે ત્યાં સુધી બહુ મહત્વનો વિષય છે કે હિત અહિતના વિષયમાં જીવની નજર કેટલી પહોંચે છે.
એટલે છણે છણે આવું વિચાર કરવું
કે વિચાર કરવો પડતો નથી, લક્ષ જ કામ કરે છે. જેમ કે અત્યારે જીવ સંસારમાં મોક્ષાર્થી નથી તો ધનાર્થી તો છે, તો એને પૈસાનો ક્ષણે ક્ષણે વિચાર નથી કરવો પડતો. પણ કોઈ પણ ઇસ્યુ સામે આવે છે, માણસ વિચારી લે છે ને તરત જ એનું ધ્યાન જાય છે કે મને લાભ નુકસાન કેટલું, ક્યાંય એને શીખવું પડે છે, એના માટે ટ્યુશન લેવું પડે છે, વર્ગ કોઈ વર્ગમાં જવું પડે છે. પોતાનો જ્યાં લાભ નુકસાનનો વિષય છે રૂપિયાના પાયમાં, તો એને સમજાવવું પડતું નથી, મેળવી લઈએ છે કે મને આમાં લાભ નુકસાન ખરો કે નહીં, હોય તો કેટલો, ત્યાં સુધી માણસ વિચારે છે કે થોડું ખર્ચીને પણ વધારે લાભ મેળવાતો હોય તો ખર્ચવું બહેતર છે, નહીં ખર્ચવા કરતા ખર્ચવું બહેતર છે. એટલી બધી ઝીણી નજર જાય છે એમાં. મિત્ર, ખર્ચવું હોય તો ચોખ્ખું નુકસાન છે, ખર્ચ થવો હોય તો ચોખ્ખું નુકસાન છે. પણ ખર્ચ કરતા જો લાભ વધારે થતો હોય તો ખર્ચ કરવો બહેતર ગણવામાં આવે છે, નહીં ખર્ચ કરવા કરતા. તો એ લાભ નુકસાનના વિષયમાં ઝીણી નજર છે, ચોખ્ખી વાત છે. એમ આની અંદર પણ બહુ ઝીણી નજર થઈ જાય છે. અને આવી નજર ન કેળવાય ત્યારે જીવ કાંઈ ને ક્યાંક ગોથું ખાય છે. અને પોતાના અહિતમાં પણ એ ઉત્સાહિત થઈ જાય છે, સાવધાન થઈ જાય છે, અથવા અહિતની દિશામાં એ આગળ વધી જાય તો એને પોતાને ખબર નથી પડતી કે હું અહિતની દિશામાં કેટલો આગળ ચાલ્યો ગયો. આનું કારણ શું? કે એને હિત અહિતના વિષયમાં એની દ્રષ્ટિ કેળવાની નથી. અને એ ત્યારે જ કેળવાય કે એની આત્મભાવના હોય, સ્વલક્ષી એના પરિણામ હોય, અને આત્મભાવનામાં જિજ્ઞાસા યથાર્થ હોય, લગ્ન યથાર્થ હોય, ધ્યેય યથાર્થ હોય, તો ઉપયોગ સૂક્ષ્મ થાય, તીક્ષ્ણ થઈને પ્રવર્તે. ત્યારે પોતાના દોષ અપક્ષપાતપણે જોવાય છે. આ એક સામાન્ય રીતે જીવ પોતાના દોષ નથી જોઈ શકતો, અને એ જાતની મધ્યસ્થતા એને સાચું ધ્યેય થયા વિના અથવા પરિણામ સ્વલક્ષી થયા વિના પોતાના દોષ દોષ તરીકે ભાસતા નથી. અને એ એક સ્વચ્છંદનો વિભાગ છે કે દોષ દોષ તરીકે ન જોવાય, અથવા દોષના વિષયમાં પક્ષપાત રહે તે સ્વચ્છંદનો પ્રકાર છે. અપક્ષપાતપણે પોતાના દોષ જોવે છે જ્યારે, ત્યારે તેને તેનો સ્વચ્છંદ હાનિ પામે છે. અનાદિથી ઉત્પન્ન થયેલો સ્વચ્છંદ પહેલો વહેલો હાનિ પામે છે, એ અહીંથી થાય છે. શ્રીમદજીએ 254 નંબરના પત્રમાં આ વિષય બહુ સારી રીતે લખ્યો છે. હું મૂકશું કે આ અમે તમને ઘણા આગળનો સાર લખીએ છીએ. મોક્ષની ભૂમિકામાં એવું માર્ગદર્શન મળવું એક બહુ મૂલ્યવાન ચીજ છે, કિંમતી વસ્તુ છે. સ્વચ્છંદ જ્યાં થોડી અથવા હાનિ પામે છે ત્યાં પોતાના દોષ અપક્ષપાતપણે જોવાય છે, જણાય છે. હા, ઘણું મોટું છે મિત્ર. કામાની અંદર 32મું બોલે જ આખો, એના પેટામાં કેટલા બધા બોલ લેવા પડ્યા છે. એક બોલના પેટામાં 20 બોલ બીજા લેવા પડ્યા છે સ્વચ્છંદના પ્રકરણને સ્પષ્ટ કરવા માટે. 32મું બોલે એના ઉપર છે. મુમુક્ષુતા વિશે જણાવવાનું છે કે તે મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ, મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે. કયું લક્ષણ છે? પોતાના દોષ જોવામાં પક્ષપાત ન થાય, અપક્ષપાતપણે પોતાના દોષ જોવાની એની પાસે નજર થાય ત્યારે એને મુમુક્ષુતા ઉત્પન્ન થઈ છે, એમ એનું લક્ષણ આ બાંધ્યું છે. 1947માં લખ્યું છે. કેટલા વર્ષ થયા? 97 વર્ષ થયા. 44 ને 3 47 પૂરતાલી એમ બીજા ફોન થાય ને, 97 વર્ષ પહેલા આગળ છે. અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં એટલી બોરું બીજી યોગ્ય ભૂમિકા થાય છે. શું કહે છે? કે આત્મા જે ત્રિકાળ બોધ સ્વરૂપ જ છે, પોતે જ્ઞાન સ્વભાવ સ્વરૂપ છે, બોધ સ્વરૂપ જ છે. એને એનો બોધ થવાની પરિણામની અંદર જે ભૂમિકા છે, ખેતર ખેડવાની જે વાત છે બીજ માટે, એમાં સ્વચ્છંદ અવશ્ય એનો હાનિ પામવો જોઈએ. સ્વચ્છંદ હાનિ ન પામે બોધ બીજ નહીં યોગ્ય ભૂમિકા. બહુ મહત્વનો વિષય છે. તેથી સ્વચ્છંદ જ્યાં પ્રાય દબાયો છે, જેને સ્વચ્છંદ પ્રાય દબાઈ ગયો છે, ત્યાં પછી હજી માર્ગની પ્રાપ્તિને રોકનારા ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. અને આ ત્રણ કારણો એમ એ વખતના મુમુક્ષુને પત્ર લખ્યો છે, એમાં લખ્યું છે કે આ ત્રણ કારણો તમારા મુમુક્ષુઓમાં અમે જોયા છે એટલે ટકોર કરે છે એમ કરીને લખ્યું છે. એટલે 97 વર્ષ પહેલા તો કેટલા સરળ પ્રકૃતિના જીવો હતા, અને એ તો ગુપ્ત ગ્રહસ્થવાસમાં રહેલા શ્રીમદજી એને મહાત્મા તરીકે માનીને અનુસરવા આવ્યા હતા આ લોકો. એને એમ કહે છે કે પ્રાય સ્વચ્છંદ દબાણો છે ત્યાં ત્રણ કારણો હોય છે. નીચેના પેરેગ્રાફમાં બે પેરેગ્રાફ છોડીને એ વાત એમણે લખી છે, આ ત્રણેય કારણો ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મુમુક્ષુઓમાં અમે જોયા છે. એટલે લખવાનું અમારે કારણ છે કે આ વસ્તુ અમારા ખ્યાલમાં આવી છે અને તમારું ધ્યાન દોરીએ છીએ. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ કોઈને વિશે જોઈ છે એટલે સત્પુરુષ પ્રત્યે જે વિનય છે એ વિનય એની ન્યૂનતા, એટલે એ બાબતની અંદર થોડુંક સારું છે પડખું, એટલું સારું છે એમ કે. અને તેઓમાં સરળ પ્રકારે એટલે પરમ દૈન્યતાની ખામીની ન્યૂનતા થવાનો પ્રયત્ન હોય તો તે યોગ્ય જાણીએ છીએ, એટલે સરળ પણ બુદ્ધિ આવશે તો કઈ પ્રશ્ન રહેતો નથી. એ બળવાન સાધન છે અને એ ત્રણેયનો બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ એ છે.
પ્રતિકૂળ વળણ રહી કરતા કરતા પૂછે કે કોઈ વાત ઘરનો દ્રષ્ટિ હોય તો ઘર બેસે, ઘર બેસે એટલે એને એમ થાય કે ઠીક આવી આમ થઈ ગયું, મારે કોઈ કામ પૂરું થઈ ગયું હોય એવું એને સંતોષ. ખરેખર તો હજુ કામ શરૂ કરવાનું છે, જો ઘર બેઠી સમયમાં ઘર બેઠી તો એને એનો અનુભવ કેમ કરવો, એનો અમલ કેમ કરવો. જ્ઞાનનું અમલીકરણ છે એ તો ઘર બેઠા પછી શરૂ કરવું પડે છે. તો એ શરૂ કરવાના બદલે નહોતું સમજાણું અને સમજાણું ત્યાં પૂર્ણ વિરામ કરી નાખે છે. સમજવાની જિજ્ઞાસા અને ભાવનાને લઈને એ સંસ્કાર ઘટતા ઘર બેઠે એ બધું ઘણા પ્રગતિ થાય છે. તો માલથી બીજી બાજુ એમાં સંતોષ નવી પાછો અને માર્ગમાં આવે એટલે આવડે બીજો એ બધું બધું સમજણ નથી પડતું એટલે આવડે બીજો તો એ ઘણા શિક્ષણ આગળ બધાને બીજો પોતા આવી દીધો એવું લાગે નતા આમના જીવન આવી
પક્ષપાત પડખાનો
કોઈ પણ વિષય વલણ ક્યાં થયું નથી, આ બધું વલણ આત્મા લાગે પ્રતિમા સ્થાપતું એ રીતે આત્મા લાગે, પ્રતિમા નહીં સ્થાપતું એ મહાત્માના ભાવ સુધી ભાઈ વલણ તો ભલામાં ના થાય, ત્યાં ભલે આત્માના સત્ય વિશે સ્વીકાર નથી પણ વલણ તો સ્વચ્છ થાય છે, વલણમાં અનુભવ જો આત્મા નો અર્થ કરાવ્યું ચાલે છે, પૂજન ભરવાનું શ્વેતાંબરવાનું આપણે આપણા ગાવતી ઇલેક્શન કરવાનું કામ ચાલે છે,
મારા
આવા જે લોકો તૈયારી વાળા આપે છે, અભિપ્રાય બધી તૈયારી હોય છે, થોડા અભિપ્રાય વાળા હોય છે, મધ્યસ્થ વાળા હોય છે, મધ્યસ્થ અભાવ કરવાનો સામર્થ્ય શક્તિ અને બધા છે. દર્શન મોક્ષમ થાય એવી શક્તિ એમના છે. શું છે, વાસ્તવિક શું છે, સત્ય શું છે, ખરો શું છે, એને ઉદય પક્ષ પાસે પ્રયોગ છે,